થાય એવા શુદ્ધાત્માનો જે લીનતા પૂર્વકનો અનુભવ, ઉગ્ર અનુભવ, એનું નામ ચારિત્ર છે. તો એ પ્રકારે જો આત્માની સેવા કરે એટલે આત્માની આરાધના કરે જીવ, જેમ ઓલો ધનનો અર્થી રાજાની સેવા કરતો હતો, એમ પહેલા મોક્ષાર્થે શું કરવું કે પ્રથમમાં પ્રથમ શુદ્ધ આત્માનો અનુભવ કરી જાણવું અને શ્રદ્ધા કરવી, અને પછી શું કરવું કે જ્ઞાનનું આચરણ ને દર્શનનું આચરણ તો થયું, હવે ચારિત્રનું આચરણ. આચરણ એક જ પ્રકારનું ચારિત્રનું આચરણ છે એમ નથી, સમ્યક દર્શનનું પણ આચરણ છે. મિથ્યાત્વનું વિપરીત આચરણ જાય અને સમ્યક આચરણ એટલે પરિણમન, શ્રદ્ધાગુણની પર્યાયનું પરિણમન જે થાય આત્માશ્રિત એને શ્રદ્ધાનું આચરણ કહેવાય. એ શ્રદ્ધાનું આચરણ, શ્રદ્ધાનું આચરણ પ્રગટ થયું સમ્યક દર્શન સમ્યક જ્ઞાન, પછી મોક્ષનો ઈચ્છક એવો આત્મા, આત્માર્થી મોક્ષાર્થી આ જીવ એવો છે કે જેને બીજું કાંઈ જોતું નથી, માન અર્થી નથી, એને માન નથી જોતું, એને તો મોક્ષ જોઈએ છે. મોક્ષ એટલે શું કે પૂર્ણ આનંદની પ્રાપ્તિ, એનું નામ મોક્ષ દશા છે, એ પરિણામ છે મોક્ષના. એવા પૂર્ણ આનંદની પ્રાપ્તિ અને આત્યંતિક દુઃખનો અભાવ, નાસ્તિથી દુઃખનો અભાવ, અસ્થિથી પરિપૂર્ણ સુખની પ્રગટતા, એ જીવે શું કરવું શ્રદ્ધા જ્ઞાન પછી કે આચરણ કરવું, એટલે કે સ્વરૂપમાં રમવું, લીન થવું, એનું નામ આચરણ છે. પાંચ મહાવ્રતના પરિણામ સ્વરૂપમાં ન ટકાય એટલે સાધકને આવે છે મુનિરાજને, પણ એ મોક્ષનો માર્ગ ખરેખર નથી. ખરેખર મોક્ષનો માર્ગ તો સ્વરૂપમાં લીન થવું કે જેમાં વિતરાગતાની વૃદ્ધિ થાય, એનું નામ ચારિત્ર છે. અને એ સ્થિરતા ન આવે, લીન ન રહી શકાય તો એને વિકલ્પ ઉઠે છે. તો વિકલ્પ ઉઠે તો નિશ્ચય ચારિત્રની સાથે વ્યવહાર ચારિત્રનો વિકલ્પ શુભા હોય છે પાંચ મહાવ્રત આદિ, પણ એ પણ બંધનું કારણ છે, એ કઈ નિર્જરાનું કે મોક્ષનું કારણ નથી. એને તો ત્યાં સુધી કહ્યું એ ચારિત્રનો મળ અને મેલ છે, એ પવિત્ર પરિણામ નથી. કેમ કે પવિત્ર પરિણામ તો શુદ્ધાત્માનું અવલંબન લેતા જેટલી વિતરાગતા થાય, રાગ રહિતના પરિણામ, એનું નામ નિશ્ચય મોક્ષનો માર્ગ છે. પણ સ્વરૂપમાં ટકાય નહીં ને વિકલ્પ બહાર ઉઠે છે સાધકને, તો એને પાંચ મહાવ્રત આદિના એને યોગ્ય શુભા હોય એને ઉપચારથી મોક્ષનો માર્ગ પણ કહેવાય, વ્યવહારે મોક્ષનો માર્ગ કહેવાય. કેમ કે નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટો હોય તેના શુભ ભાવને વ્યવહાર મોક્ષ માર્ગનો આરોપ આપવામાં આવે છે. નિશ્ચયથી તો એ બંધ માર્ગ છે, જેટલો રાગ થાય એટલો સાધકને પણ બંધ માર્ગ છે, પણ ઓલો નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટો છે તો સાથે સાથે આવા શુભ ભાવને ઉપચારથી મોક્ષનો માર્ગ કહેવામાં આવે છે. અને આ શુદ્ધાત્માનું અવલંબન લેતા જ મોક્ષનો માર્ગ પ્રગટે છે. એ રીતે મોક્ષ માર્ગની ઉત્પત્તિ છે, સાધ્યની સ્થિતિ છે અને અન્ય રૂપે નથી. આ સિવાય કોઈ અન્ય ગમે એવા ઉપાય કરે તો સાધ્ય એવા મોક્ષની પ્રાપ્તિ કોઈ પણ આત્માને થતી નથી. હવે બીજા પારાની વાત હવે શરૂ થાય છે. કાલે એટલો પારો ચાલ્યો હતો એનું આપણે તાજું કર્યું.
આત્માનું જ્ઞાન અને શ્રદ્ધા કર્યા પછી એનો પ્રયોગ જેને કહીએ એનો એકાગ્રતા કરવા માટે એના વિશે કઈ થોડો ખુલાસો વિસ્તાર.
જો કાલે આપણે ખુલાસો થતો એટલો કે શુદ્ધાત્માને જાણવો તો શુદ્ધાત્માનું સ્વરૂપ શું કે જેને જાણવું અને જેની શ્રદ્ધા કરવી એનો ખુલાસો કાલે ઘણો આવ્યો હતો. હવે ચારિત્ર એટલે શું એ પ્રશ્ન થયો કે સમ્યક દર્શનને જ્ઞાન તો પ્રગટ થઈ ગયું, પણ તે ઉપયોગ સાધકનો બહાર જાય છે એટલો દોષ છે. છઠ્ઠા ગુણ સ્થાને પાંચમા વ્રતનો વિકલ્પ ઉઠે, સાતમામાંથી છઠ્ઠામાં આવ્યા એ દોષ છે. છઠ્ઠામાંથી સાતમામાં જાય અને જ્યાં નિર્વિકલ્પ ધ્યાન આવે શુદ્ધ ઉપયોગ દશા એને પરમાત્મા ખરેખર ચારિત્ર કહે છે. હવે એના માટે વારંવાર એ પ્રેક્ટિસ કરે છે, ઉપયોગ વારંવાર અંદરમાં આવે છે, વારંવાર ઉપયોગ અંદરમાં આવે છે. હવે ઉપયોગ બહાર વધારે વખત ટકતો નથી, કેમ કે અતિન્દ્રિય આનંદનો આનંદની ભરતી નિર્વિકલ્પ ધ્યાનમાં આવે છે. અને જેવા છઠ્ઠા ગુણ સ્થાનમાં વિકલ્પમાં આવ્યા એટલે આનંદનો ઓટ આવે છે, આનંદની ભરતી નિર્વિકલ્પ ધ્યાનમાં આવે છે. અને છઠ્ઠે ગુણ સ્થાને બુદ્ધિપૂર્વકનો રાગ જેટલો આવ્યો એટલે આકુળતા થઈ, એટલો આનંદમાં ઓટ આવ્યો. અને સાતમા ગુણ સ્થાને નિર્વિકલ્પ ધ્યાનમાં આત્મા ચાલ્યો જાય છે, ત્યાં બહારના શું અવાજ થાય છે એની કઈ ખબર નથી. એવી એક સાધકની સ્થિતિ હોય છે. અને હજારો વાર અંતર્મૂર્તમાં તો હજારો વાર નિર્વિકલ્પ ધ્યાનમાં ચાલ્યા જતા, આહાર લેતા લેતા નિર્વિકલ્પ ધ્યાન આવી જાય, ચાલતા ચાલતા પણ નિર્વિકલ્પ ધ્યાનમાં ડૂબી જાય. ઉપયોગ અંતર્મૂર્ત એટલે એ 48 મિનિટની અંદર અંદરનો કાળ, એ 48 મિનિટ હોય તો મૂર્ત કહેવાય, 48 મિનિટની અંદરનો કાળ હોય, 48 મિનિટ, 40 મિનિટ, 35 મિનિટ, એ બધો અંતર્મૂર્ત. એ અંતર્મૂર્તના જગન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા ત્રણ પ્રકાર છે. એવા ત્રણ પ્રકાર, 48 મિનિટ અને 1 મિનિટની વચ્ચેનો કાળ એ બધો મધ્યમ, અને 48 મિનિટ સુધીનો એ ઉત્કૃષ્ટ અંતર્મૃતનો કાળ, અને એ 24 મિનિટની અંદર અંદરનો બધો જેટલો કાળ હોય એ બધો જગન્ય કહેવાય. એટલે જગન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ અંતર્મૃતના ત્રણ પ્રકાર પાડીએ તો અંતર્મૃતની અંદર એટલે બે ઘડીની અંદર અંદર, બે ઘડીને અંતર્મૃત કહેવાય, બે ઘડીને મૂર્ત કહેવાય, 24-48 મિનિટ. પણ 48 મિનિટની ઓછું હોય ને એને અંતર્મૂર્ત, મૂર્તની અંદર ઓછું થોડું ઓણું ઓણું. તો એટલી વારમાં તો હજારો વાર નિર્વિકલ્પ ધ્યાનમાં એનો ઉપયોગ આવી જાય, અને અતિન્દ્રિય આનંદનું ભોજન કરે એને ચારિત્ર કહેવાય. ચારિત્ર છે એ સુખરૂપ છે, ચારિત્ર છે એ દુઃખરૂપ નથી. જેમ કે ઉપવાસ છે એક ચારિત્રનો પ્રકાર છે, તો ઉપવાસ જે કરે એને આકુળતા થતી હોય તો ઉપવાસ નથી. ઉપવાસ, ઉપવાસ એટલે આત્માની સમીપે વસવું, એનું નામ ઉપવાસ છે. અને એટલો બધો ઝડપથી ઉપયોગ અંદરમાં વારંવાર આવતો હોય કે જ્યાં આહાર અને પાણીની ઈચ્છા જ ન થાય એવી નિર્વિકલ્પ ધ્યાનની મસ્તીમાં ને મસ્તીમાં એક દી, બે દી, ત્રણ ત્રણ દી, ચાર ચાર દી ચાલ્યા જાય. આનંદના ભોજનમાં ભૂખ લાગે જ નહીં એવી સહજ દશાને ભગવાન ઉપવાસ કહે છે. આત્માની સમીપે વસવું તેનું નામ ઉપવાસ છે. વિષય, કષાય અને આહારનો ત્યાગ, વિષયનો ત્યાગ, કષાયનો ત્યાગ અને આહારનો ત્યાગ. વિષય એટલે શું? વિષય એટલે પર પદાર્થને જાણવાની જે ઈચ્છા થાય એ વિષય છે. પર પદાર્થને જાણવાની ઈચ્છા તે વિષય, ભોગ ભોગવો એ વિષય નહીં. પર પદાર્થને જાણવાનો વિકલ્પ ઈચ્છો એમનો વિષય છે, અને કંઈક કરવાની વિકલ્પ ઈચ્છો એનું નામ કષાય છે. એટલે વિષય, કષાય અને આહાર એ ત્રણનો ત્યાગ. એટલે ઉપવાસને ભગવાન ઈચ્છા નિરોધ તપ, તમામ પ્રકારની ઈચ્છાનો નિરોધ થાય તેને તપ કહેવાય. આહારની ઈચ્છા ન હોય, પરને જાણવાની ઈચ્છા ન હોય, કંઈક કરવાની ઈચ્છા ન હોય, એમ ઈચ્છાનો અભાવ થઈ અને અનિચ્છક એવા સ્વભાવમાં ઠરતા કોઈ પણ પ્રકારની ઈચ્છા ઉત્પન્ન ન થાય એવી દશાઓને પરમાત્મા ઉપવાસ કહે છે. અને એ ઈચ્છા નિરોધ તપ, ઈચ્છાનો નિરોધ તેને ભગવાન તપ કહે છે. અને એ તપથી નિર્જરા થાય છે, પાપના પરિણામ રોકાય ને પુણ્યના પરિણામ આવે એ ઉપવાસ નથી, એ તો કષાયની મંદતા છે, પણ એનું નામ ઉપવાસ નથી. સમજીએ? એટલે નિશ્ચય ઉપવાસ અને વ્યવહાર ઉપવાસ એમ બે પ્રકાર છે. નિશ્ચય ઉપવાસ તો જેટલી આત્મામાં રમણતા વધે, ઈચ્છાનો નિરોધ થઈને, એ ખરેખર નિશ્ચય ઉપવાસ છે. જેટલો વિકલ્પ ઉઠે એને એને વ્યવહાર ઉપવાસ કહેવાય. પણ નિશ્ચય ઉપવાસ વાળાને વ્યવહાર ઉપવાસ હોય, આત્માનું જેને ભાન નથી, સમ્યક દર્શન નથી, અને એ ઉપવાસ જે કરે છે જગતના જીવો એને શાસ્ત્રકાર તો લાંગણ કહે છે. આ જે શબ્દો છે એ આગમના છે, મારા ઘરના નથી, સમજી ગયા? એને લાંગણ કહે છે ભગવાન. તો આ રીતે ચારિત્રનો એ ભેદ છે. આજે ઉપવાસ 12 પ્રકારના તપ છે ને, એ ચારિત્રના ભેદો છે બધા. અણસણ, ઉણોદરી, રસપરિત્યાગ ઇત્યાદિ બધા 12 પ્રકારના, 6 અંતરંગ ને 6 12, કે જે 12 પ્રકાર તપના છે ને, એમાં ઈચ્છા નિરોધ તપ, ઈચ્છાનો નિરોધ, તમામ પ્રકારની ઈચ્છા, વિષય અને કષાયને આહાર, કોઈ પણ પ્રકારની ઈચ્છા ઉત્પન્ન ન થાય એવા આનંદનું ભોજન કરતા કરતા એક દી, બે દી, 3 દી, 4 દી, 8 દિવસ સુધી આહાર લેવાનો વિકલ્પ ન ઉઠે. જંગલમાં ધ્યાનમાં મગ્ન હોય તો એવી એક દશા થાય છે. હલો, ધન્ય ને અપૂર્વ છે ભાઈ. એનું નામ ચારિત્ર છે. સ્વરૂપમાં લીન થવું એનું નામ ચારિત્ર દશા છે. પછી સ્વરૂપમાં લીન ન રહેવાય તો એને વ્યવહાર ચારિત્રના વિકલ્પો, 28 મૂળગુણના, 5મા વ્રતના વિકલ્પો હોય છે. શાસ્ત્રને વાંચવું, કોઈની સાથે ચર્ચા કરવી, શાસ્ત્ર લખવા ઇત્યાદિ, આમ જોઈને ચાલવું, 3.5 હાથ જોઈને ચાલે, એમને ન ચાલે, આમ ઊંચું જોઈને ચાલે જ નહીં, તે સાધુ નથી. ત્યારે શાસ્ત્ર લખે, નિર્વિકલ્પ ધ્યાનમાંથી જ આવે ચાલે. પણ એની અપૂર્વ એવી દશા હોય છે, એ આપણાથી કલ્પના ન થાય. આમ શબ્દો લખાતા હોય અને ડુક્કી મારી ગયા હોય, કલમ ચાલતી હોય અને એમાં અક્ષર ફરે નહીં, એ સંધિ તૂટે નહીં. એ વાત એની મુનિરાજની સાચા ભાવની સાથે, અને ફક્ત દિવસમાં તો ઊંઘે જ નહીં, ઊંઘ હોય જ નહીં, પણ રાત્રિના પાછલા પોરે, છેલ્લે પોરે એક કરવટથી, એટલે એક પડખું, પડખું આમથી તેમ ફેરે ન કરે તો એમાં જે હિંસા થઈ જાય રાત્રિના ભાગમાં, એક પડખે સુવે 0.5 સેકન્ડ થી વધારે ઊંઘ ના આવે. 1 સેકન્ડ નહીં, 1 મિનિટ તો નહીં, 0.5 સેકન્ડ આંખ વિચારી ઉભી થઈ ગઈ, ખલાસ. એટલી તો એની જાગૃતિ હોય છે, એટલે આનંદના ઘૂંટડા ભરવાની એટલી તમન્ના હોય છે કે ઈ ત્યાંથી આત્માથી દૂર જતી નથી, પણ નથી, ફટ આત્મામાં છૂટી જાય છે આવી અંતરમાં. અને ઉભા ઉભા એક વખત 24 કલાકે આહાર હોય, સવાર બપોર સાંજે એને આહાર હોય નહીં, ઉભા ઉભા એક વખત આહાર હોય. પછી એ કમંડરમાં મોર પીછેને કમંડર ઉપકરણ હોય સાથે, એ કમંડરમાં પાણી લઈને જંગલમાં ચાલ્યા જાય, અને એ પાણી પણ શૌચ ક્રિયા માટે, પીવા માટે નહીં. 120 ડિગ્રીનો તાપ હોય, ગળું સુકાતો હોય ને પ્રેણ નીકળી જાય, પાણી હોય, પાણી પીએ તો નહીં, પણ પાણી પીવાનો વિકલ્પ ન ઉઠે એવી સાધુની સ્થિતિ. સાધુ થયો તો સિદ્ધ થયો, સાધુ થયા અને સિદ્ધ થયા, એવી અપૂર્વ દશા છે સાધુની. એટલે ગ્રસ્ત અવસ્થામાં ગુરુદેવનો જે ઉપદેશ હતો કે તમે સમ્યક દર્શન પ્રગટ કરો, સમ્યક દર્શન પ્રગટ થવામાં કોઈ બાકીની કોઈ બાધક વસ્તુ તમને નથી. એને બાધક હોય તો એ કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર એના સ્વપ્નમાં પણ ના આવવું જોઈએ. સાચા દેવગુરુ શાસ્ત્રને જ નમે, બીજાને નમે નહીં. અને 5 ઉદંબર ફળ અને 3 મકાર એ નહીં, એને માંસ મદિરા એ ન હોય, અને મધ ન હોય, મધ માંસ અને મદિરા એનું એને પાન ન હોય. મધ ગમે એવી દવા હોય તો એ દવા મધમાં ન લઈએ, સમજી ગયા, સાકરમાં લઈએ, ગોળમાં લઈએ, એટલો એને બાહ્યનો એ ત્યાગ હોય. એને સાચા દેવગુરુ શાસ્ત્રને જે નમે, બીજા કોઈને નમે નહીં. અને પ્રતિમા પણ નગ્ન દિગંબર મુનિની જે પ્રતિમા હોય, એવી જ અરિયંતની પ્રતિમા હોય, કોઈ શણગાર હોય તો એને પગે ના લાગે, શણગાર નહીં, કેમ કે એ તો પ્રતિમા રાગી પ્રતિમા થઈ ગઈ. ભગવાન મહાવીરને માથે બુગર ચડાવે તો રાજકુમાર થઈ ગયા, અરિયંત ન કહેવાય, સમજી ગયા. આવું એક દેવ ગુરુ શાસ્ત્ર નું એવું એક સ્વરૂપ છે, સમજી ગયા. એ સ્વરૂપ પહેલા પ્રાથમિક જીવોએ સમજવું જોઈએ અને એ બધું શાસ્ત્રમાં વિવેચન છે. એટલી ભૂમિકા તો એને સેજે હોય જ, એટલી ભૂમિકામાં તો એ આવી જાય. પછી એટલી એની કસાયની મંદતા, મધ્યસ્થતા, સરળતા, જિજ્ઞાસા, એ બધું એના લક્ષણો હોય અને પછી નિશ્ચય નહીં શું, વ્યવહાર નહીં શું, એટલું થોડુંક એનું સ્વરૂપ સમજે અને પછી નવતત્વને સમજે. નવતત્વમાં પછી હેય તત્વ શું, ઉપાદેય તત્વ શું, જ્ઞેય તત્વ શું, એવા એના ભાગલા પાડે અને પછી એને એમાંથી નવતત્વમાં છુપાયેલો શુદ્ધાત્મા એને અંદરમાંથી ખેંચીને કાઢે શુદ્ધ નહીં દ્વારા. એટલે કે વિશેષની જોવાની એક શ્રદ્ધા બંધ કરી દઈએ અને એકલું સામાન્યને અવલોકન કરે જ્યારે આત્મા આત્માને, ત્યારે એને સમ્યક દર્શન થાય છે. સમ્યક દર્શન મળ્યું એટલે મોક્ષ મળ્યો. રતન હાથમાં આવ્યું ચિંતામણી રતન, જે ચિંતવે એ મળે, જે ચિંતવે એ મળે, એ રતન છે. આ કઈ સાધારણ વાત નથી. સમ્યક દર્શન પ્રાપ્ત કરવું એનું ફળ બહુ છે. થોડો પુરુષાર્થ કરે અને મળી જાય, પણ એનું ફળ મોટું. તો છ મહિનાનું મળે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ. છ મહિના જગન્ય તો અંતર્મૃત, જગન્ય તો અંતર્મૃતમાં એને પ્રાપ્ત થાય સમ્યક દર્શન. પણ વધારેમાં વધારે રૂચિવાન જીવ હોય અને અંદર તીવ્ર રૂચિ અંદર હોય અને મારે તો આ જ કામ કરવું છે, તો એને વધારે વધારે છ મહિના લાગે. એક વિષય આજે બપોરના સારો આવ્યો હતો, એ કહી દઉં. એક મુમુક્ષુએ પ્રશ્ન કર્યો કે ભાઈ સમ્યક દર્શન પ્રાપ્ત કરવા પહેલા આત્માનો નિર્ણય આવે જાય? વિકલ્પવાળી દશા છે, અનુભવ નથી, નિર્વિકલ્પ ધ્યાનમાં આવ્યો નથી. અભ્યાસી છે, તત્વનો અભ્યાસ કરે છે, રૂચિવાન જીવ છે, તત્વનો અભ્યાસ કરે છે, તો એને નિર્વિકલ્પ આત્માનું ધ્યાન આવવા પહેલા, સમ્યક દર્શન થવા પહેલા કોઈ એની એવી ભૂમિકા આવી જાય કે એને વિકલ્પવાળું જે જ્ઞાન હોય, રાગ મિશ્રિત જ્ઞાન જેને કહેવાય, જેને માનસિક જ્ઞાન કહેવાય, મન વડે, સમજી ગયા, એ વડે પોતે પોતાના જો સ્વરૂપ જે અનુભવમાં આવવાનું હોય, જે અનુભવમાં આવવાનો આત્મા, એવો નિશ્ચય થઈ શકે? કઈ હા થઈ શકે. અનુભવ પહેલા આવો અપૂર્વ નિર્ણય, આ નિર્ણય સાધારણ નથી. નિર્ણયની આગળ વિશેષણ છે અપૂર્વ. અપૂર્વ એટલે પૂર્વે કોઈ કાળે આવો નિર્ધાર, નિર્ણય, નિશ્ચય નહીં આવેલો, એવો આવી જાય. અને એ પછી એને જગન્ય તો અંતર્મૃતમાં પણ અનુભવ થઈ શકે. અનુભવ માટે કોઈ બીજી વધારે ટાઈમની જરૂર નહીં, જલ્દી તો જલ્દી થઈ શકે છે, પણ બહુ મોડું થાય તો કોઈને અઠવાડિયું, પંદર દિવસ, મહિનો, બે મહિના થઈ જાય, અને કોઈને વધારેમાં વધારે થાય તો છ મહિના. પણ એ નિર્ણયવાળો આત્મા અવશ્ય અનુભવને પ્રાપ્ત કરે, કરે ને કરે. જેમ ક્ષાયિક સમ્યક દર્શન હોય તો ક્ષાયિક સમ્યક દર્શન છૂટે જ નહીં કોઈ કાળે, એ તો એની પરંપરામાં મોક્ષ જ આવે, સમજી ગયા. એવી અપ્રતિહત સમ્યક દર્શનની ધારા હોય છે. અમુક ટાઈમ પછી લાગે, ટાઈમ થઈ જાય. કેમ કે ક્ષોપસમ સમ્યક દર્શનનો, ઉપસમ સમ્યક દર્શનનો કાળ અંતર્મૂર્ત છે. અંતર્મૂર્તથી વધારે ઉપસમ સમ્યક દર્શન ટકે નહીં. પછી ફટ પલટો થઈને ક્ષોપસમ સમ્યક દર્શન થઈ શકે. હવે ક્ષોપસમ સમ્યક દર્શનનો કાળ ઉત્કર્ષમાં ઉત્કર્ષ 66 સાગરોપણનો છે. હા, ધારાવાહી હતો, સમજી ગયા. એટલે ક્ષોપસમ સમ્યક દર્શનમાંથી પછી ગમે ત્યારે એને ક્ષાયિક થઈ શકે. એટલે ક્ષોપસમ સમ્યક દર્શન એક ભાવમાંથી બીજા ભાવમાં જઈ શકે. જેમ ક્ષાયિક લઈને જાય એમ ક્ષોપસમ સમ્યક દર્શન પણ એક ભાવમાંથી બીજા ભાવમાં, જેમ કે અહીંયાથી અહીંયા સૌપસમ સમ્યક દર્શન અટાણે થાય છે. ઉપસમનો કાળ તો ઓછો છે, ક્ષાયિક તો છે નહીં અટાણે, પછી એક ક્ષોપસમ સમ્યક દર્શન થયું, ત્યાં એ પ્રાપ્ત થઈ શકે. અને અહીંથી સમાધિ મરણ થાય એને સમ્યક દર્શન લઈને જાય એનું નામ સમ્યક દર્શન લઈને જાય એનું નામ સમાધિ મરણ. કોણ હું કે તમે? સમ્યક દર્શન સાથે લઈને જાય એનું નામ સમાધિ મરણ, અને મિથ્યાત્વ સાથે લઈને જાય તો એ સમાધિ મરણ ન કહેવાય. પછી જગતના જીવો એમ કે છે કે બહુ શાંતિથી ગયો અને સમાધિ મરણ થઈ ગયું, પણ એ બધા ગપ્પા છે, સમજી ગયા, એ વાત વાસ્તવિક નથી. સમ્યક દર્શન સાથે લઈને જાય ત્યારે એને સમાધિ મરણ કહેવાય. મરણ વખતે આત્માની જાગૃતિ હોય ને, ભલે આમ બહારથી દેખાય ઇન્દ્રિય જ્ઞાન બેડાઈ ગયું, બહારથી દેખાય, પણ અંદરમાં અતિન્દ્રિય જ્ઞાન દ્વારા એ પોતાના આત્માને જાણ્યા જ કરે છે, અનુભવ્યા કરે છે, એવી અંતરની સ્થિતિ હોય છે. ઇન્દ્રિય જ્ઞાનમાં ભલે ફેરફાર થાય, પણ અતિન્દ્રિય જ્ઞાન જે આત્માને આશરે પ્રગટ્યું તે પ્રગટ્યું સ્વર્ગમાં જાય, અને સ્વર્ગમાંથી પાછા બીજા ભાવમાં મનુષ્ય થાય, ક્યાં ક્ષાયક લે, કાં એકાદ ભાવ વધારે થાય પછી ક્ષાયક લે, ક્ષોભસમ સમ્યક દર્શન પછી ક્ષાયક આવે. તો એક ભેદ જ્ઞાન દ્વારા પ્રથમ જીવને અનાદિકાળનો જે વ્યવહારનો પક્ષ છે એ વ્યવહારનો પક્ષ જ્યારે ગળે, વ્યવહારનો પક્ષ ગળે, નિશ્ચયના પક્ષપૂર્વક વ્યવહારનો પક્ષ ગળવા માંડે ત્યારે એનો વ્યવહારનો પક્ષ છૂટીને એવો એક નિશ્ચયનો પક્ષ અપૂર્વ આવે, અનંતકાળથી નહીં આવેલો, કે જેવો આત્માનો અનુભવ થવાનો હોય એવો જ એને સવિકલ્પ દશામાં નિર્ણય થઈ જાય છે. એ અપૂર્વ નિર્ણય. હવે એ નિર્ણય જે થાય એ જ જીવ જાણી શકે, કેવણી જાણે. એ જીવ નિર્ણયવાળો જીવ બીજાને કહી ન શકે કે આ નિર્ણય આવે એનું આ લક્ષણ વચનાતીત છે, કહી ન શકે. સમ્યક દ્રષ્ટિ હોય, સમ્યક દર્શન થઈ ગયું હોય તો એ તો કહી શકે કે અતિન્દ્રિય આનંદ આવે એનું નામ સમ્યક દર્શન લક્ષણ, પણ આ લક્ષણ બીજાને ન કહી શકે, પોતે જાણી શકે, પોતે નિર્ણય એ પોતે જાણી શકે, બીજાને કહી ન શકે, એનું લક્ષણ નથી કોઈ, એ એ એ વચન દ્વારા કહી શકાય નહીં. નિર્ણય આવે એ હકીકત, અને નિર્ણય પછી અનુભવ અવશ્ય આવે, પણ એ જે નિર્ણયનો વિકલ્પ આવ્યો એને અપૂર્વ જ્ઞાનમાં નિર્ણય થઈ ગયો એ વચન દ્વારા બીજાને ન કહી શકે, પોતે જાણી શકે એવી સ્થિતિ હોય છે. પણ જે પોતે રૂચિપૂર્વક પ્રયત્ન કરે એને બધું સહજ ને થાય જ, એમાં કઈ બહુ ચિંતા કરવા જેવું નથી અને પ્રમાદ કરવા જેવું નથી. જો જયારે થવું હશે ત્યારે થશે તો પ્રમાદનું વચન છે. તો ત્યાં થવું હશે ત્યાં થશે, ત્યાં કાળ લબ્ધિ મૂકી કે ક્રમબદ્ધ પર્યાય, અને દુકાને જે વેપાર થવાનો છે થશે, હું કામ બંધ રાખો ને? તો કે ત્યાં નહીં, ત્યાં તો જવું નહીં, ત્યાં પુરુષાર્થ કરવો, જય જ નહીં, ત્યાં પુરુષાર્થ કરવો. અને અહીંયા ધર્મની બાબતમાં કાળ પાકશે ત્યારે ધર્મ થશે. હવે આપણે શું કામ છે? ક્રમબદ્ધ પર્યાય ગુરુદેવે કહ્યું છે ત્યારે થવો હશે ત્યારે થશે, તો એ તો પ્રમાદની વાત છે. એ કઈ વિતરાગ ભગવાનનું વચન પ્રમાદ પોષક ન હોય, પુરુષાર્થ પ્રેરક હોય. એ પ્રમાદી થવાનું કોઈ વચન નહીં, પ્રમાદી તો પાપ છે, પ્રમાદ એ તો પાપ છે. માટે રૂચિપૂર્વક નિરંતર અભ્યાસ ચાલુ હોય તો એને પોતાના સ્વરૂપનો એને નિર્ણય થઈ શકે છે, ન થાય એવું કઈ નહીં, અનુભવ પણ થઈ શકે છે. 608 દિવ 6 મહિને ને 8 સમયે ધારાવાહી જાય છે, 608, તો એમાં વેટિંગ લિસ્ટમાં નામ મૂકી દે અને 608માં લાગી જાય કે મારી જાય કે નહીં, એ પોતાની વાત છે. પોતાને પોતાને લાઈનમાં ઉભી જાય તો એ 608માં એનું નામ લખાઈ જાય, પણ ક્યારે કે પુરુષાર્થ કરે તો એમને એમ. આમાં કઈ પૈસાથી આ મળે એવું નથી, એરોપ્લેનની ટિકિટ તો પૈસાથી મળે, પણ આ મોક્ષની ટિકિટ જયંતિભાઈ પૈસાથી ન મળે. જો પૈસાથી મળતી હોય તો પૈસાવાળાનો મોક્ષ થાય, અને નિર્ધન હોય રહી જાય, નિર્ધન તો રહી જાય. એટલે કોઈનો વિચારો નથી. ગાય પૈસા નથી, પૈસાથી સુખે ક્યાં છે. હવે બીજો પારો, એટલે એ વિષય બપોરે આવ્યો હતો ને, તો મને વિચાર ઈ ટાઈમે બપોરે આવ્યો હતો કે રાત્રે આ વિષય વાત કરશો. આ વાત ગુરુદેવ પણ કોઈ કોઈ વખતે એ વાત કરતા હતા કે શુદ્ધનયનો પક્ષ કદી આવ્યો નથી, એટલે એના બે અર્થ થાય છે. એક તો શુદ્ધાત્માનો અનુભવ કદી થયો નથી એવો પણ એનો અર્થ છે. અને 11મી ગાથાના ભાવાર્થમાં છે ને, પંડિતજીએ લખ્યું છે ને કે વ્યવહારનો પક્ષ પ્રાણીઓના અનાદાય કારણો છે, શુદ્ધનયનો પક્ષ કદી આવ્યો નથી. એટલે એના બે અર્થ, શુદ્ધાત્માનો અનુભવ કદાચ થયો નથી કદી, મિથ્યા દ્રષ્ટિ હોય, અનાદિ મિથ્યા દ્રષ્ટિ હો, અહીંયા આવેલો કોઈ સાદી મિથ્યા દ્રષ્ટિ હોય તો એને પૂર્વે અનુભવ થઈ ગયો હોય. એટલે શબ્દ વાપરો કે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને એમ, સાદી મિથ્યા દ્રષ્ટિ અહીંયા આવે છે, પૂર્વે સમ્યક પ્રાપ્ત થઈ ગયું હોય અને છૂટી ગયું હોય, અને અહીંયા આ આત્મા છે એ કેટલા વખત સુધી, કેટલા કાળ સુધી, ક્યાં સુધી અપ્રતિબુદ્ધ છે, એટલે કે અજ્ઞાની છે તે કહો. આ આત્મા છે એ અનાદિ કાળનો ભલે અપ્રતિબુદ્ધ અજ્ઞાની છે, પણ એ ક્યાં સુધી અજ્ઞાની રહે એ અમને કૃપા કરીને કહો. જેમ કે આ તો એક દ્રષ્ટાંત છે, દ્રષ્ટાંતની અપેક્ષા છે કે જેમ કે બહુ એકદમ તકલીફમાં હોય કોઈ માણસ, તો પછી ઓલા તરણાને પણ પકડે ને, તરતો ડૂબતો હોય તો તરણાને પણ પકડે, તરણાથી તો તરી તો શકાય નહીં પણ છોડ તરણ પકડે. એમ કોઈ એકદમ તકલીફમાં હોય તો એને પોતાને ઘણી અસાતાનો ઉદય હોય, બહારના પ્રતિકૂળ સંયોગ હોય અને ચેન ન પડતું હોય, તો એક આધાર લેવા માટે, સમાધાન કરવા માટે, જેમ કોઈ જ્યોતિષને પૂછે છે કે ભાઈ આ હવે પ્રતિકૂળતા ક્યાં સુધી રહેશે, આનો કાળ કેટલો છે, આખી જિંદગી હું આમનામ રહેશે કે ક્યાંય આનો અંત આવશે. એમ ધંધો ધાપો, શરીરની પ્રકૃતિની પ્રતિકૂળતા અને કુટુંબની કઈ પ્રતિકૂળતા, આ બધું આ ચાલ્યા કરતું હોય, બેચેન રહેતું હોય, એટલે એ જાય પૂછે પોતાના સમાધાન માટે. એમ આ શિષ્યને હવે દુઃખ બહુ લાગ્યું છે કે પ્રભુ આ અજ્ઞાનપણું, અપ્રતિબદ્ધપણું, મિથ્યા દ્રષ્ટિપણું, આ ક્યાં સુધી સંસારનું દુઃખ મને રહેશે. એમ પૂછે છે કે આ આત્મા કેટલા વખત સુધી, એટલે ક્યાં સુધી અપ્રતિબુદ્ધ એટલે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ ક્યાં સુધી છે તે કહો. તેના ઉત્તરરૂપ ગાથા સૂત્ર કહે છે, નો કર્મ કર્મે હું, હુમા વળી કર્મ ને નો કર્મ છે, એ બુદ્ધ જ્યાં લગી જીવની, અજ્ઞાની ત્યાં લગી તે રહે. ક્યાં સુધી અજ્ઞાની રહેશે આ, કે જ્યાં સુધી પરમા આત્મબુદ્ધિ રહેશે, પરમે પોતાનું માનશે, ત્યાં સુધી અજ્ઞાની રહેશે. એટલે પૂછ્યું તું ને ક્યાં સુધી આ અજ્ઞાની રહેશે, કે જ્યાં સુધી અજ્ઞાની જીવ દેહમાં, કર્મમાં, રાગમાં મારા પણ થાપશે, રૂચિ કરશે પરમાં, રૂચિ કરશે મારાપણાની, ત્યાં સુધી એ અજ્ઞાની રહેવાનું છે. જ્યારે એ પોતે ભેદ જ્ઞાન કરી અને શુદ્ધ આત્મા તે જ હું છું અને રાગાદી કે આ કર્મ કે શરીર મારા નથી, એમ જ્યારે ભેદ જ્ઞાન કરીને આત્મા અનુભવ કરશે ત્યારે અપ્રતિભૂત પણ છૂટી જશે, અજ્ઞાન નહીં રહે, જ્ઞાની થઈ જશે. એમ ગાથાનો અર્થ, જ્યાં સુધી આ આત્માને, ક્યાં સુધી અજ્ઞાની રહેશે, કે જ્યાં સુધી આ આત્માને જ્ઞાનાવરણ આદિ દ્રવ્ય કર્મ એટલે આઠ પ્રકારના જે જળ કર્મ છે અને ભાવ કર્મ એટલે પુણ્ય પાપના જે પરિણામ થાય છે બે, અને શરીર ત્રણ, આદિ આદિમાં વિગેરે વગેરે લઈ લેવું, આ બધું બહારનું વૈભવ તમારો બધો લઈ લેવો, ચૂકતે એક ભગવાન આત્મા સિવાય બાકી બધું જે પરિણામમાં પુણ્ય પાપના પરિણામ થાય કે જળ કર્મ હોય કે શરીર હોય આદિ વિગેરે વિગેરે બંગલા મોટર કુટુંબ પરિવાર બધું આદિ નો કર્મમાં શરીર આદિ નો કર્મમાં શરીરને આ નો કર્મ કહેવાય અને બાહ્યના પદાર્થને પણ નો કર્મ કહેવાય. એમ એમાં આ હું છું, આ શરીર તે હું છું, પુણ્ય પાપ તે હું છું, એમ પોતાના વિકૃત પરિણામમાં કર્મમાં કે શરીરમાં કે સંયોગમાં આ હું છું, 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 આ મારું છે. અને હુંમાં એટલે આત્મામાં, આત્મામાં આ કર્મનો કર્મ છે. હવે આત્મામાં તો જ્ઞાન ભરેલું છે, આત્મામાં કઈ જળ કર્મનો પ્રવેશ નથી, આત્મામાં શરીર કઈ ઘૂસી ગયું નથી, આત્મામાં કોઈ પાઉન્ડ ઘૂસી ગયા નથી, આત્મામાં કોઈ મોટર આવી નથી, છતાં પણ હુંમાં એટલે મારામાં એટલે આત્મામાં આ કર્મ છે, નો કર્મ છે અને પુણ્ય પાપના પરિણામ મારામાં છે. પોતામાં છે જ્ઞાન અને માને છે કે રાગ મારામાં છે. આ દયા દાન કરુણા કોમળતાના પરિણામ મારામાં છે એમ જ્યાં સુધી મારામાં એટલે આત્મામાં જ્ઞાન ભરેલું હોવા છતાં પણ અને રાગાદિથી શૂન્ય ખાલી હોવા છતાં પણ મારામાં જ્ઞાન છે એમ ન લેતા આ મારામાં દુઃખ થાય છે, આ દુઃખ મારામાં થાય છે, દુઃખને પોતામાં થાપે છે. એક તો એમ કહ્યું કે આ દુઃખમાં હું છું અને પછી કહે છે કે મારો આત્મા છે એમાં દુઃખ છે, દુઃખમાં હું ને હુંમાં દુઃખ. ખીચડો કર્યો, બે તત્વ જુદા છે એને જુદા ન જાણ્યા એમ, સ્વ ને પર ને એક મહિના. હવે એક માને જ્યાં સુધી છૂટે ક્યાંથી, કે છે કે હુંમાં એટલે મારામાં આ રાગ દ્વેષ ક્રોધ માન માયાના પરિણામ મારામાં છે કે આ મિથ્યાત્વના પરિણામ મારામાં છે. હવે વ્યવહાર નહીં જીવમાં છે એમ કહેવાય, વ્યવહાર નહીંથી જોવામાં આવે તો આખા પ્રમાણ જ્ઞાનના વિષયથી દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુથી જોવામાં આવે તો વ્યવહાર નહીંથી કહેવાય કે રાગ દ્વેષ સુખ દુઃખના પરિણામ જીવમાં થાય છે. પણ નિશ્ચય નહીંથી જોવામાં આવે એટલે એક સામાન્ય પડખું જે સ્વભાવ છે આત્માનો ત્રિકાળ એની એના ઉપર લક્ષ રાખીને જોવામાં આવે તો એ તો જ્ઞાનમય ને સુખમય આત્મા છે. અને છતાં એ મારામાં આ રાગ છે, મારામાં જ્ઞાન છે એ ભૂલી જાય છે, પણ મારામાં રાગ છે, રાગમાં હું અને મારામાં રાગ, એ હુંમાં આ કર્મનો કર્મ છે એવી બુદ્ધિ છે ત્યાં સુધી આ આત્મા અપ્રતિભૂત છે. એવું જ્યાં સુધી એ જ્ઞાનને શ્રદ્ધા કરે છે કે શરીરમાં હું છું ને મારામાં શરીર છે, કર્મમાં હું ને કર્મ મારામાં, રાગમાં હું ને રાગ મારામાં, એમ જ્યાં સુધી એની બુદ્ધિ રહેશે, ખોટી બુદ્ધિ છે એવી મિથ્યા બુદ્ધિ રહેશે ત્યાં સુધી આ આત્મા અપ્રતિભૂત છે એની લિમિટ આપી. જે સમયે એમ વિચાર કરશે કે આ કોઈ પર પદાર્થ મારો નથી ને એનામાં મારું અસ્તિત્વ નથી, આત્માનું અસ્તિત્વ નોટમાં સોના ચાંદીમાં કે મકાનમાં કે મોટરમાં આત્માનું અસ્તિત્વ નથી, તો કે એ મારું એમાં હું નથી, પછી કર્મમાં હું નથી અને જે પુણ્ય પાપના વિકારી ભાવો થાય દુઃખદાયક એમાં પણ હું નથી, એમાં મારું અસ્તિત્વ નથી. અને મારામાં જ્ઞાન ને આનંદ ભરેલો જોવાને કારણે મારામાં શરીર નથી, મારામાં મોટર નથી, મારામાં કર્મ નથી. કર્મ કર્મમાં શરીર શરીરમાં ભલે હો, દુકાન દુકાનમાં ભલે હો, પણ દુકાન મારામાં નથી. દુકાન દુકાનમાં ભલે હોય તો આખો વિશ્વ આખા વિશ્વમાં છે, એની આરે આપણે શું સંબંધ? દુકાન મારામાં નથી ને હું દુકાનમાં નથી, મારામાં શરીર નથી ને શરીરમાં હું નથી. એમ પુણ્ય પાપના પરિણામની જે વૃત્તિ ઉભી થાય છે, ઈચ્છા, એ ઈચ્છામાં મારું અસ્તિત્વ નથી અને મારામાં ઈચ્છા નથી. એવું જ્યાં સુધી એ ભેદ જ્ઞાન નહીં કરે અને ઈચ્છામાં હું ને મારામાં ઈચ્છા થાય છે, મારામાં જ્ઞાન થાય છે એના લીધું, પણ મારામાં ઈચ્છા થાય છે એમ લીધું, ઊંધું લીધું ને. કેમ કે આત્મા તો જ્ઞાનમય છે, તો આત્મા તો આત્મામાં જ્ઞાન થયા જ કરે છે. આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાત અનકરોતિ કેમ પરભાવશ્ય કરતા આત્મા મોહો એમ વ્યવહારિણામ. આત્માનો સ્વભાવ જ્ઞાન છે ને સ્વયં જ્ઞાન છે, તેથી જ્ઞાન થયા કરે તો એનો સ્વભાવ છે. પણ આ ઈચ્છા મારામાં થઈ એમ જ્ઞાનને ચૂકીને ઈચ્છાને પકડે છે ત્યાં સુધી અજ્ઞાની છે, એટલે કે દુઃખી છે, એટલે કે ત્યાં સુધી એને ધર્મ થતો નથી. ધર્મ કરવો હોય તો આવું એને ભેદ જ્ઞાન કરવું પડશે. આ ભેદ જ્ઞાનનો મંત્ર ગુરુદેવે આપ્યો છે. નમોકાર મંત્ર તો આપણને સૌને જન્મથી મળ્યો, જન્મથી મળ્યો છે નમોકાર મંત્ર. પણ ભેદ જ્ઞાનનો મંત્ર એ જ્ઞાની જ્યારે પાકે અનુભવી પુરુષ ત્યારે જે ભેદ જ્ઞાનનો મંત્ર આપે, કે નમોકાર મંત્ર ભણવાનો ગણવાનો એ જે ભક્તિનો રાગ છે પંચ પરમેષ્ઠી પ્રત્યેની, એ ભક્તિનો રાગ આવે છે. નમો અર્યંતાણ, હું અર્યંત પરમાત્માને નમસ્કાર કરું છું, સિદ્ધોને નમસ્કાર કરું છું, આચાર્ય ઉપાધ્યાય સાધુને નમસ્કાર કરું છું, એવો જે વિકલ્પ ઉઠો એ પાપના પરિણામ નથી, એ પુણ્યના પરિણામ છે. હવે એ જે ભક્તિનો રાગ ઉઠો પંચ પરમેષ્ઠી પ્રત્યેનો, એ એમ કે છે કે રાગમાં હું છું અને મારામાં આ રાગ થાય છે, એવી બુદ્ધિ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી અજ્ઞાની છે. પરમા પોતાની બુદ્ધિ થાપી અને જ્ઞાનમય આત્મા છું ચૂકી ગયો. આશ્રવમાં આત્મામય નો, જીવમાં આત્મા છે એ જ્ઞાનમય છે એમને માયનું આખું સ્વરૂપ વિપરીત થઈ ગયું, ત્યાં સુધી તે અપ્રતિબુદ્ધ અજ્ઞાની છે. આ વસ્તુ એવી છે કે નમોકાર મંત્ર નો કાર્યક્રમ ચાલતો હોય તો ભલે ચાલે, ચાલવા દો જ્યાં સુધી ચાલે ત્યાં સુધી એની યોગ્યતા પ્રમાણે, પણ એને તમે આત્મામાં ખત્વમાં, એને તમે નવ તત્વમાં એક આશ્રવ તત્વ પુણ્ય આશ્રવ છે એમાં તમે રાખો, એને એને એના સ્થાનમાં રહેવા દો. પુણ્યને પુણ્યના સ્થાનમાં રહેવા દો, પાપના પરિણામ ઈચ્છા આવે ખાવું પીવું કમાવું એને એના સ્થાનમાં રહેવા દો. દેહ મન વાણી અને પર પદાર્થ છે એને અજીવના સ્થાનમાં રાખો અને જીવને જીવના સ્થાનમાં રાખો. જીવને અજીવ ન માનો, અજીવને જીવ ન માનવો, આશ્રવને જીવ ન માનવો, જીવને આશ્રવ રૂપ ન માનવો. જુદા જુદા તત્વો છે, જેમ છે તેમ તમે એને એના ખાતામાં ખતવો. તમે આત્મામાં શા માટે ખતવી દો છો? અને જ્યાં સુધી તમારી આવી બુદ્ધિ છે કે રાગમાં હું અને મારામાં રાગ, દયાના પરિણામમાં હું અને મારામાં દયાના પરિણામ, ઈચ્છામાં હું અને મારામાં ઈચ્છા, ત્યાં સુધી અજ્ઞાની રહેશે. આ છે ઝીણું, જરાક પ્રયત્ન માગે છે, પ્રયત્ન માગે છે, પણ શક્ય છે, અશક્ય નથી. ઘઉંને કાંકરાને જુદા પાડવા એમાં હું અશક્ય છે, કચરાને કાઢી નાખવા અને ઘઉંને ગ્રહણ કરવું એમ છે આ, સમજી ગયા? હવે એની ટીકા, ટીકા એટલે વિસ્તાર. પેલા આપણે ગાથા ઉપર વિવેચન થયું. અરે આ સમયસાર શાસ્ત્ર તો એવું છે કે એક એક ગાથા ઉપર ઊંડાણથી જો વિચાર કરે તો આમાં અમૃતના ફુવારા ફૂટે. જેમ 120 ડિગ્રી નો તાપ હોય અને બાથરૂમમાં જઈને ફુવારા નીચે માણસ બહુ ગરમી તાપ થયો અકળાઈ ગયો હોય અને ફુવારો ખુલ્લો મૂકીને જ્યાં ઉભો રહે કે બેસે, ટાઢક ઠંડક શીતળ શીતળ શીતળતા એને શાંતિ થઈ જાય. ચારે બાજુથી ઠંડી પવનની ધારા છૂટે, ઓલી વરસાદ અરે પાણીની ધારા, શીતળ પાણીની ધારા છૂટે. એવી રીતે આ ભગવાન આત્માનો જો ગ્રાહકથી ભિન્ન પડીને આત્માનો અનુભવ કરે, અસંખ્યાત પ્રદેશથી અમૃતના ફુવારા છૂટે અંદરમાં, શીતળ શીતળ શાંત થઈ જાય, કષાય અને કષાયથી ઉત્પન્ન થયેલું દુઃખ એ ટળી જાય અને વિતરાગ ભાવ પ્રગટ થાય, આત્માને આત્માની શાંતિ મળે. આ કરવા જેવું છે. ટીકા જેવી રીતે આમાં ટાઈમ કાઢીને સ્વાધ્યાય કરવા જેવો છે, ટાઈમ વેસ્ટ કરવા જેવો નથી. ઠીક છે, વેપારીને અમુક ટાઈમ હોય વેપારનો, એ ક્ષમ્ય છે, એ ક્ષમ્ય છે, પણ બાકીના ટાઈમમાં જ્યારે ટાઈમ મળે ત્યારે એને આ કરવું જોઈએ. પ્રેમચંદભાઈનો તમે દાખલો લ્યો તમારી નજર સામે કે સર્વિસ કરે છે, પણ જો એને એક કલાક બપોરનો ટાઈમ મળે છે ને જ્યારે રિસેસનો, તો એમાં વાંચવા બેસી જાય છે. અને બીજા ભાઈ પણ કહેતા હતા કે મને એ રિસેસનો ટાઈમ હોય તો ચોપડી વાંચો, મને ટાઈમ મળે એટલી વાર, કેટલો ટાઈમ મળવો જોઈએ, ટાઈમ મળે એટલે એનો આ ઉપયોગ કરવો જોઈએ. એમ ટીકા જેવી રીતે દ્રષ્ટાંત આપે છે, જેવી રીતે સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ ભાવોમાં, પૂતગલના ભાવો છે બધા, જળના ભાવો એમાં, તથા પોણું તળિયું પેટા આદિના આકારે પરિણત થયેલ પૂતગલના સ્કંદોમાં આ ઘડો છે અને એમ અને ગળામાં આ સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ ભાવો તથા પોણું તળિયું પેટાળ આદિના આકારે પરિણત પૂતગલ સ્કંદો છે એમ વસ્તુના અભેદથી અનુભૂતિ થાય છે. કે છે કે ગળામાં સ્પર્શ ગંધ વર્ણ છે અને સ્પર્શ ગંધ વર્ણ ગળામાં છે, એ તો અભેદ છે, એક વસ્તુ છે, એ માટી છે, માટીમાં ગળો થાય છે અને ગળો માટીમય છે, માટી ગળામય છે, એમાં સ્પર્શ ગંધ વર્ણ છે, એ તો બરાબર છે, એ તો એક વસ્તુ છે, અભેદ છે, એ તો વ્યાજબી છે. પેલા સવળો દ્રષ્ટાંત આપે છે, એ તો વ્યાજબી છે, કેમ કે એ તો એક વસ્તુ છે. તેવી રીતે જો તું એમ માન કે કર્મ મોહ આદિ અંતરંગ પરિણામો, કર્મની વ્યાખ્યા કરે છે, કર્મ એટલે મોહ રાગ વેષ ક્રોધ માન માયા લોભના જે પરિણામ અંતરંગમાં થાય, અંતરંગમાં એટલે એની દશામાં પર્યાયમાં થાય છે, એ રીતે તેવી રીતે કર્મ મોહ આદિ અંતરંગ પરિણામો તથા નો કર્મ શરીર આદિ બાહ્ય વસ્તુઓ, શરીર અને શરીરથી બાહ્ય બીજા પદાર્થો બધા નો કર્મમાં લઈ લેવા. અંતરંગમાં શું લીધું કે જીવના થતા પરિણામ, પુણ્ય પાપના પરિણામ જે થાય એ અંતરંગ અંદરમાં એટલે પર્યાયમાં થાય છે, અને આ પર્યાયની બહાર છે, શરીર છે ને એ આત્માના પર્યાયમાં પણ નથી. આત્માની પર્યાયમાં જ્ઞાન થાય ને કાં થાય રાગ, એ પર્યાયમાં થાય, પણ શરીર કે આ બહારના સોફા સેટ કઈ એ પર્યાયમાં આવતો નથી, દ્રવ્યમાં તો આવે જ નહીં, પણ એના પરિણામથી પણ બહાર છે, એ તો બહાર દેખાય છે. તો કે છે કે શરીર આદિ બાહ્ય વસ્તુઓ કે જેવો બધા પૂતગલના પરિણામ છે, એ જે રાગ દ્વેષમોહના પરિણામ થાય છે કે પુણ્ય પાપના પરિણામ થાય છે કે ઈચ્છા ઉત્પન્ન થાય છે, એ ઈચ્છાના પરિણામ પૂતગલના પરિણામ છે. પંચ પરમેષ્ટિની ભક્તિનો જે શુભ ભાવ આવ્યો સવાર સાંજ સૂતા ઉઠતા બેસતા, એ જે શુભ ભાવ થાય છે એ કહે છે કે પૂતગલના પરિણામ છે, એ ચેતનના પરિણામ નથી, ચેતનની જાત નથી, એમાં એમાં જાગૃતિનો અંશ જાણવા દેખવાની ક્રિયા એ શુભભાવ નથી. શુભભાવ આંધળો છે, એ શુભભાવ શુભભાવને પણ જાણે નહીં અને શુભભાવ એ આત્માને પણ જાણતો નથી, માટે એ બધાને પૂતગલના પરિણામ કયા. પૂતગલના પરિણામ કેમ કયા, કે પૂતગળ દ્રવ્યના સંયોગના વશે થાય છે, કર્મના સંબંધથી પરિણામ થાય છે, જળના સંબંધથી થાય છે, પૂતગળનું લક્ષ કરતા થાય છે, એ શુભાશુભ ભાવ કઈ આત્માને આશરે ન થાય, પર તરફનું વૃત્તિ જાય તો એમાં શુભાશુભ ભાવ થાય. પંચ પરમેષ્ઠી પરદ્રવ્ય છે, એનું લક્ષ કર્યું જ્યાં ત્યાં એને શુભ ભાવ થાય જ. જો આત્માનું લક્ષ કરે તો વિતરાગ ભાવ પ્રગટ થાય. તો એ પર પદાર્થના એટલે કે પૂતગળના સંયોગના વશે જે ભાવ પ્રગટ થાય છે, તેથી તે બધા પૂતગળના પરિણામ છે. અને આત્માનો તિરસ્કાર કરનારા છે, પૂતના પરિણામ છે એ આત્માનો તિરસ્કાર કરીને ઉભા થાય છે. આત્માના ચૈતન્ય પ્રાણ અને હણી અને એ રાગ ઉભો થાય છે, એ હિંસાના પરિણામ છે. કેમ કે વિતરાગ ભાવ પ્રગટ થવો જોઈએ આત્માના આશ્રયે, એમાં આનંદ આવે. પણ એ આત્માનો અવલંબન છોડીને પરનું લક્ષ કરવા જાય તો એને રાગ થાય, અને એ રાગ થાય એમાં આકુળતા થાય છે. તો કહે છે કે એ આત્માનો તિરસ્કાર કરનારા છે, એ આત્માનો મહિમા કરનારા ભાવો નથી, કોઈ તિરસ્કાર કરનારા છે. તેમનામાં જે તિરસ્કાર કરનારા ભાવો છે એમાં, જે આત્માને નુકસાન કરનારા ભાવો છે એમાં, આ હું છું, તમારી દુકાનમાંથી આવીને માલ ચોરી જતો હોય, તમને ખબર હોય કે આ ચોરી કરે છે, અને પછી તમે એને આવકાર આપો તો પછી તો રોજ આવે અને રોજ ચોરી કરે, અને તમે જાણો કે આ ચોરી કરે છે, છતાંય પાછા આવકાર આપો. તમારે આવકાર નહીં આપવો જોઈએ, ખબર પડી ગઈ કે ભાઈ આ એક ઘરાક આવે છે બે ચાર.